તારીખ 18/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 763 અને 764 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 362
અપૂર્ણ સ્થિતિમાં મળેલો સર્વજ્ઞે કહેલું ગુરુપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને શું પ્રતીત કરીને તેનું ધ્યાન કરો. સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર દેવે આત્માનું જીવ સ્વરૂપ જાણીને કહ્યું છે અથવા અનુભવીને કહ્યું છે. ગુરુ ઉપદેશથી અત્યારે જાણીને સીધે સીધું નહીં જાણી શકાય. આ એક વસ્તુ સ્થિતિ છે, નિમિત્ત નિયમિત એક સંબંધ અહીંથી પ્રસ્થાપિત થાય છે. એને સુપ્રતીત કરીને જાણવું, જાણીને એની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી, શ્રદ્ધા જ્ઞાનપૂર્વક એમાં સ્થિર થવું, એનું ધ્યાન કરવું, આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહે છે. એ આ પ્રકારે છે. જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણ્યનો ક્ષય થશે. એટલે કે આત્મામાં જેમ જેમ એકાગ્રતા વિશેષ થશે તેમ તેમ જ્ઞાનાવરણ્ય આદિ ધાતી કર્મ છે એનો ક્ષય થવા લાગશે. અથવા ધ્યાનની વિશુદ્ધિ થતાં, સ્વરૂપમાં એકાગ્ર થતાં થતાં આત્મશુદ્ધિ, આત્મામાં નિર્મળતા વધતી જશે. આવરણ ખસશે એનો અર્થ કે નિર્મળતા વધતી જશે. દ્રવ્ય આવરણ અને ભાવ આવરણને નિમિત્ત નૈમિત્તિક સંબંધ. દ્રવ્ય આવરણનો ક્ષય થશે એનો અર્થ કે ભાવ આવરણનો પણ ક્ષય થશે. વાત નિમિત્તથી કહો કે વાત ઉપાદાનથી કહો, જે વાત કેવી છે તે જ કેવી છે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. ધ્યાન શબ્દ પ્રચલિત છે અને આત્મામાં એકાગ્ર થવું એને ધ્યાન કહ્યું છે, તો પણ એ પોતાની ગમે તેવી કપોળ કલ્પનાથી તે ધ્યાન પ્રાપ્ત થતું નથી. અથવા કોઈ ઈચ્છા કરે કે સ્વરૂપમાં એકાગ્ર થઈને રહેવું છે, તેથી કોઈ ધ્યાન થતું નથી. અથવા ધ્યાનને યોગ્ય બાહ્ય નિમિત્તો મળે તેથી કોઈ ધ્યાન થઈ જાય. એકાંત સ્થળ છે, કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ ઊભો થાય, પરિણામ ચલિત થાય એવા કોઈ નિમિત્તો નથી. શરીર પણ નિરોગી છે અને સામાન્યપણે કોઈ મોટી ઉપાધિ પણ નથી. ઉપાધિ હોય તો માણસ ઉપાધિમાંથી પરિણામ બહાર નથી રાખી શકતો. તો ધ્યાન થઈ જાય કે ન થઈ જાય, એ રીતે પણ ધ્યાન કોઈ કલ્પનાથી ધ્યાન થતું
નથી.
કે ધ્યાન કેવી રીતે થાય છે એ પહેલી પંક્તિમાં એમણે કહી દીધું, પહેલા જ વચનમાં કહી દીધું. સર્વજ્ઞે કહેલું એવું જે આત્માનું સ્વરૂપ ગુરુ ઉપદેશ એટલે અનુભવી પુરુષ દ્વારા જાણીએ. સંપ્રદાયના ગુરુ એમ નહીં, અનુભવી પુરુષ છે તે ગુરુ છે. એમનાથી જાણીને અંદરમાં અનુભવ કરીને સુપ્રતીત કરીને તેનું વારંવાર ધ્યાન કરવા જેવું છે, એમાં એકાગ્ર રહેવું. એવું ધ્યાન બીજા કોઈ પ્રકારે સિદ્ધ થતું નથી, બીજી કોઈ કલ્પનાથી એટલે આ સિવાય કોઈ બીજી રીતે પ્રાપ્ત થતું નથી. જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે તે દેવને નમન હો, નમન હો. સર્વજ્ઞ વિતરાગ દેવને નમસ્કાર કરે છે કે જ્ઞાનમય આત્મા જેમને પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો છે. હવે આગળ કોઈ પછી પ્રાપ્ત કરવા માટેનો વધારાનો ભાવ બાકી રહ્યો નથી. સંપૂર્ણપણે જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન ધ્યાન વર્તે છે, પ્રતિ તો પહેલેથી સંપૂર્ણ થાય છે, અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે, કોઈ પણ તિલતુષ માત્ર પરિગ્રહ મુનિ દશાથી તો નથી પણ તિલમાં ગુણ સ્થાને આવતા આહાર પાણી નિંદ્રા આદિ સર્વ દોષોનો ક્ષય થઈ ગયો છે, તેથી કોઈ પણ પરદ્રવ્ય માત્રનો ગ્રહણ કરવાનો જ્યાં પ્રસંગ નથી એવા નિર્દોષ પરમાત્માને જીવ છે. કોણ છે? નિર્દોષ પરમાત્મા છે, એમને નમસ્કાર હો, નમસ્કાર હો. તેવા થવા અર્થે અથવા જેવા આ વિતરાગ દેવ છે, દિનેશ્વર દેવ છે, તેવું જ થવાનો પોતાનો આદર્શ છે માટે એમને નમસ્કાર કરવામાં આવે છે. સોનભદ્રાચાર્ય કહ્યું વંદે તદગુણ લબ્ધયે, હું નમસ્કાર કરું છું ઠોકરવા કે એમણે જેવા ગુણો પ્રગટ કર્યા છે એવા જ ગુણોની લબ્ધિ પ્રાપ્તિ અર્થે હું નમસ્કાર કરું છું. બીજી કોઈ આકાંક્ષા નથી, અનુકૂળતાઓ મારી ચાલીને જાય, હોય તો તે આવતી રહે, ભવ ભવાંતરમાં ક્યાંય દુઃખ ન પામું અને ક્યાંય મને પ્રતિકૂળતાઓ ન થાવ, એવી કોઈ આકાંક્ષા આ લોકની પરલોકની કોઈ આકાંક્ષા નથી. કયું પણ સુખ રહેવું જોઈએ એ વાત સાચી છે, એની ના નથી, પણ કયું સુખ રહેવું જોઈએ? જે આ કલ્પેલું છે એ સુખ રહેવું જોઈએ? સંસારમાં તો એમ કે સંસારની લીલી વાળી રહે એ સુખી ગણાય, સાચી વાત છે? ગુરુદેવ ના પાડે છે, જીનેન્દ્ર દેવ ના પાડે છે, એ સુખ નથી, એ કલ્પના છે તારે, એ તો ભારો ભાર દુઃખ છે, સુખ તો નથી પણ ભારો ભાર દુઃખ છે. એટલે તો બાર ભાવનામાં એ વાત લીધી છે કે જે અનિત્ય છે, કોઈ પણ અનુકૂળ સંયોગો મળ્યા તો પણ તે જે અનિત્ય છે અને જે અશરણ રૂપ છે, તને શરણ થવાના નથી, જ્યારે પણ ભીમ પડશે ત્યારે તને એ કોઈ સંયોગો શરણ નહીં થાય. જે અનિત્ય છે અને જે અશરણ રૂપ છે અને જે તારાથી સર્વથા ભીમ છે તેથી તને કામ આવે એવા નથી સુખ માટે, તેની પ્રીતિ આ જીવ શા માટે કરે છે? બસ આટલું પૂછવાનું છે પોતે પોતાને, તો પછી એના પ્રત્યે આ જીવ શા કારણે પ્રીતિ કરે છે, રાગ કરે છે? આવું ચોખ્ખું હોય તો રાગ કરવાનું કારણ દેખાતું નથી. એ ભ્રમિત દશામાં સુખના આભાસે કરીને જીવ એના રાગમાંથી એક ક્ષણ પણ હટી શકતો નથી, એક ક્ષણ માટે પણ હટતો ખસતો નથી.
ક્ષણ હટ્યો તો કામ થઈ જાય, એક ક્ષણ હટ્યો તો કામ થઈ જાય.
એક ક્ષણ હટવા માટેની તૈયારી મોટી છે ને ભાઈ, એક ક્ષણ એની જે ધારાવા એ રાગની ધારા ચાલી આવે છે, એ જે રાગની શૃંખલા છે એ શૃંખલા ને એક ક્ષણ માટે તોડી નાખવી એ બહુ મોટી વાત છે. પછી રાગ રહેશે પણ ભિન્ન ભિન્ન પડેલો રહેશે, પછી પહેલા જેવો નહીં રહે, ધારા બદલાઈ જશે. રાગ થશે છતાં રાગ થી જુદા પણ રહેશે. હા, ખલાસ થઈ ગઈ, તાકાત તૂટી ગઈ, રાગ ની શક્તિ
તૂટી ગઈ.
નિર્બળ થયેલો, નિરાધાર થયેલો, નિર્બળ થયેલો એટલો જ નહીં પણ નિરાધાર થયેલો એવો રાગ બિચારો કોના આધારે જીવશે હવે? એને પોષણ મળતું બંધ થઈ ગયું. જે આત્મા એને રૂચિથી પોષતો હતો એ પોષણ મળતું બંધ થઈ ગયું. ગમે એવું ઝાડ હોય પણ પોષણ ન મળે તો શું થાય? ખલાસ થઈ જાય, સુકાઈ જાય. બાર પ્રકારના નિદાન રહીત તપ થી કર્મની નિર્જરાજો, નિદાન રહીત તપ, કોઈ આશા આકાંક્ષા નહીં, આ તપનું ફળ મને આવું હજો, વ્રત તપ કરીને કોઈ રિદ્ધિ સિદ્ધિની આકાંક્ષા જેને નથી કોઈ પણ પ્રકારની. બાર પ્રકારના નિદાન રહીત તપ થી કર્મની નિર્જરા, વૈરાગ્ય ભાવના ભાવિત, અહમભાવ રહીત એવા જ્ઞાનીને થાય છે, જ્ઞાનીને નિર્જરા થાય છે. એવા છો જ્ઞાની કે જે બાર પ્રકારના નિદાન રહીત તપને કરે છે, વૈરાગ્ય ભાવનાથી જે ભાવિત છે, વૈરાગ્ય ભાવનાથી એટલે પોતાના પરિપૂર્ણ આત્મ સ્વરૂપના અવલંબનને લીધે, જેને પરિપૂર્ણતામાં કોઈ અપેક્ષા નથી, પરિપૂર્ણતા પોતાની અનુભવાવાને લીધે જેને અપેક્ષા નથી, અપેક્ષા નથી એનું કારણ એ છે કે પોતે પૂર્ણ છે માટે અપેક્ષા નથી. પોતે પોતાને એવો પૂર્ણ જોવે છે કે મારામાં કાંઈ પણ સમાવાની જગ્યા નથી, હું કોની અપેક્ષા રાખું? જેમ એક કળશ છે એ પૂરેપૂરો મને ભરેલો હોય પાણી, એક ટીપું પાણી નાખો તો પણ પછી હેઠું પડે એમ હોય, અંદર જગ્યા નથી હવે, ઠેક સુધી ભરેલો છે. આત્મા એટલો પરિપૂર્ણ છે કે એમાં કાંઈ આવવાની જગ્યા નહીં. માટે જે સર્વ પરદ્રવ્યને પરભાવથી ઉદાસીન છે, ઉપેક્ષિત છે, તે વૈરાગ્ય ભાવનાથી ભાવિત છે, તે ખરેખર વૈરાગ્ય ભાવનાથી ભાવિત છે. અને અહમભાવ રહી છે એવી નિર્મળ પવિત્ર દશા હોવાથી, હોવા છતાં પણ તેનું અહમપણું નથી, તેનો મદ નથી, તેનું અભિમાન નથી, પર્યાય બુદ્ધિ નથી ને, એવા જ્ઞાનીને કર્મની નિર્જરા થાય છે. સામાન્ય શુદ્ધ ઉપયોગ ની વિશેષ શુદ્ધ ઉપયોગ.
આમ તો એક જ પ્રકાર ને બાર પ્રકાર,
બાર પ્રકાર તો બાર પ્રકારના પ્રતિકૂળતાઓ અનુકૂળતાઓના કોઈ વિકલ્પ કે પ્રકારથી જેને વિચલિતતા થતી નથી, જેના પરિણામ અસ્થિરતાને પ્રાપ્ત થતા નથી, એના એ બાર બાર નિમિત્ત ના ભેદ છે. ઉપાદાન માં એક ભેદ નથી, એક સ્વરૂપ સ્થિરતા રૂપ એક જ પ્રકાર છે. 22 પ્રકારના પરિષદ કહે છે ને, 22 પ્રકારના સંયોગ ઉભા થાય પ્રતિકૂળતાના, છતાં સ્વરૂપ સ્થિરતા જે નથી છોડતા એને પરિષદ જય કહેવામાં આવે છે. નિર્જરા પણ બે પ્રકારની જાણવી. કૈલાસ સાગરજી નું પેલું પેલું મળવાનું છે ત્યારે પ્રશ્ન પૂછ્યો. અરવિંદ દેવ ને આહાર હોય હોય સીતાપુરમાં તો છે ને જીન થાય પછી પણ 11 પ્રકારના પરિષો હોય છે. એમાં ક્ષુધા પરિષો લીધો છે, તૃષા પરિષો લીધો છે, તે તે પ્રકારના કર્મનો ઉદય હોવા છતાં એમ 11 પ્રકારના પરિષણના કર્મનો ઉદય હોવા છતાં જીન છે, જેને વિજય મેળવ્યો છે તે જીન છે, એને એકાદશે જીને એમ કહેવાયું છે. 11 પ્રકારના પરિષથી હારી જઈને ખાવા બેસી જાય છે એમ નથી. આપણે વાંચીએ છીએ બીજી રીતે સૂત્ર તો એમને માનીએ છીએ, પણ સૂત્ર નો અર્થ ઊંધો કરે તો કઈ સૂત્ર તો કહે નહીં એને, સૂત્ર કહે ને કોઈને કે આપણે તમે સમજો છો ઊંધો, એટલે અહીંયા ગુરુ ઉપદેશ લીધો છે. બહુ શરૂઆત પહેલી પછી તો બહુ સારો થયો. તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી, સ્વકાળ પ્રાપ્ત અને તપથી. તે નિર્જરા પણ બે પ્રકારની જાણવી, એક સ્વકાળે એટલે કે કર્મનો વિપાક આવી જાય અને ઉદય આવીને ખરી જાય એને સ્વકાળ પ્રાપ્ત નિર્જરા કહેવામાં આવે છે, અથવા અવિપાકી ને સ્વવિપાકી જે છે ને એમાં એ સ્વવિપાક નિર્જરા છે. અને તપથી કર્મ ક્ષય થાય, નિર્જરા થાય ત્યારે જ ક્ષય થાય. હા, પણ ક્ષય થવામાં શું છે કે સ્વવિપાક નિર્જરા નથી, અવિપાક નિર્જરા છે. અવિપાક નિર્જરા છે એટલે કે સાધનાને લઈને જે કર્મોની સ્થિતિ લાંબી પડી હતી તે અપકર્ષણ થઈને તે સ્થિતિ સુકાઈ ગઈ, ઓછી થઈ અને વહેલા ઉદયમાં આવી ગયા એને અવિપાક નિર્જરા કહેવામાં આવે છે. એ પ્રકારની સાધના તપ આરાધના એના નિમિત્તે સત્તામાં રહેલા કર્મ છે એની સ્થિતિ સંક્ષેપ થઈ જાય છે, વહેલા ઉદયમાં આવીને ખરી જાય છે, એનો રસ પણ ઘટી જાય છે, સ્થિતિ પણ ઘટે છે અને ફળદાન શક્તિ છે એવો રસ પણ ઘટે છે. એટલે તો શ્રીમદજી કહે છે કે અમે આ વ્યાપાર નામનું કર્મ ભોગવીએ છીએ, લોકો કંઈક લેવાને માટે વેપાર કે વ્યવસાય પ્રવૃત્તિ કરે છે, અમે દેવાને માટે કરીએ. ભાષા બહુ ગુડ હતી. દેવાનો બે પ્રકાર, એક તો જે આ ભાગીદાર ને કુટુંબ છે એ બધા લેણદારો બેઠા છે એનું દેવું ચૂકવીએ છીએ, અમારે કઈ માંથી જોતું નથી. બીજું પૂર્વ કર્મ છે એનું ખાતું ચોખ્ખું કરીએ છીએ, કેમ કે એ કર્મ નો આવતા અમે જોડાતા નથી, અમને પોતાપણું નથી. પૈસા કમાઈને પછી ભવિષ્યકાળમાં વૃદ્ધાવસ્થામાં શાંતિથી સુખ સગવડથી રહેશું માટે અત્યારે કમાઈ લેવું છે એ ભાવનાથી પણ એ વેપારની પ્રવૃત્તિ કરતા નહોતા. સામાન્ય રીતે આ વિચાર હોય છે જે ઉંમરમાં એને આર્થિક પ્રયોજન સિદ્ધ કરવાનું હોય છે એમાં સાથે સાથે ભવિષ્યની ચિંતા અને ભવિષ્યનો વિચાર રાખે કે આપણે ભવિષ્યની વ્યવસ્થા કરી લો. તું કેટલા વર્ષની વ્યવસ્થા કરી છે? તો કે 25-50 વર્ષની વ્યવસ્થા કરી છે એની પણ તારી તો ગેરંટી નથી. એક વાત પણ પછી 25-50 વર્ષ પછી શું એનો કાંઈ વિચાર ન હોય. એની યારે કાંઈ લેવા તો દેવા, એ વ્યવસ્થા પહેલા વિચાર ને. આ 25-50 તો ગમે એમ જશે, એ તો બાંધી નહીં જાય છું. આયુષ પર્યંતના કર્મ તો બાંધી નહીં આવ્યો છે, એ તો ફિક્સ ડિપોઝિટ છે તારી. ફિક્સ ડિપોઝિટની ચિંતા કરશ અને જે હજી ડિપોઝિટ નથી તો જેનું કાંઈ ઠેકાણું નથી હજી એની વ્યવસ્થાનો વિચાર કરતો નથી. જેની વ્યવસ્થા થઈ ચૂકી છે એની ચિંતા કરે છે, જેની વ્યવસ્થા કરવાની બાકી છે એની જરાય ચિંતા કરતો નથી. આ તો કઈ વિચિત્રતા છે જીવની. અને પાછો કહેવાય કે બહુ બુદ્ધિ વાળો છે, બહુ સરસ વ્યવસ્થા કરી. જો પ્રભુ હવે એને વાંધો નહીં આવે, ઘર માટે એવું સરસ પ્યોર શાક લીધું છે 6 વર્ષે પણ એમાં સડો નહીં થાય. મકાન બાંધે ને હવે તારું શું, તારે ક્યાં 6 વર્ષ રહેવાનું છે? પછી શું? એટલે એને અજ્ઞાન કહેવું છે. એ અજ્ઞાન કહેવાનું કારણ એ કે એને અવિચારપણું છે, પોતાના હિત સંબંધીનું અવિચારપણું છે, માટે એને અજ્ઞાન કહેવામાં આવે છે. પણ બે પ્રકારની જાણવી, સ્વકાળ પ્રાપ્ત અને તપથી એટલે અકાળ પ્રાપ્ત. એક ચારે ગતિમાં થાય છે, સ્વકાળ પ્રાપ્ત તો ચારે ગતિમાં થાય છે, નિગોદના જીવને પણ થાય છે અને બીજી વ્રતધારીને જ થાય છે. સમ્યક વ્રતધારીઓ પંચમ સ્થાનથી લીધું છે, ત્યાંથી નિર્જરા વિશેષ લીધી છે. ગુણ શ્રેણી નિર્જરા આત્મગુણ સ્થાન લીધી છે. ત્યાં સુધી વ્રત થાય નહીં, ત્યાં સુધી વ્રત હોય જ નહીં, વ્રત છે જ નહીં. વ્રત તો આપણે છે ને અંદરનું સ્વરૂપ નથી જાણ્યું, બહારનું સ્વરૂપ જાણ્યું. જે ત્યાગ કર્યો એટલો જ વ્રત આપણે ગણીએ છીએ. એનો પ્રકાર બીજો છે, આત્માને વિતરાય વળે તેનું નામ વ્રત. શું? આત્માને સાથે પરિણામ વિતરાય જાય તેનું નામ વ્રત. અને એ પરિણામો આત્માની સાથે વિતરાઈ ગયા એટલે બહારમાં ગ્રહણ ત્યાગની વૃત્તિ છૂટી ગઈ, એટલે એનો ત્યાગ દેખાણો તો આપણે એને એને વ્રત માની લીધું. ગુરુદેવ કહેતા હતા કે લોકો જ્ઞાનીઓના ચાળા પાડે છે. જો એને ત્યાગ કર્યો, જ્ઞાનીએ ત્યાગ કર્યો તો આપણે કરવો જોઈએ. એ ત્યાગ કરે આપણે તો કરવો જોઈએ. તીર્થંકરે ત્યાગ કર્યો. મહાવીર ભગવાને 12.5 વર્ષ સુધી તપ કર્યું હતું, આપણે એવું તપ કરો. ઋષભદેવ ભગવાને પણ વર્ષે તપ કર્યું હતું, આપણે એવું કરો. એવું તો કરતા નથી, એવું કરવાની અત્યારે કોઈની શક્તિ નથી. 6 મહિના સુધી હાર ન લીધો, એમ તો 2 વખત 6-6 મહિના સુધી નહોતો લીધો. આ તો એક દિવસ હાર લઈએ, બીજે દિવસ ન લઈએ, એમ કરીને આખા વર્ષના 6 મહિના ગણાવે. ઠીક, 6 મહિના કામ આવતા હશે. 1 વર્ષ સુધી કરે તેને વર્ષ ઉપર, પણ એ બધા કાંઈ નકલ કરવાના વિષય નથી. અસલમાં વાત અંદર પરિણામ સ્વરૂપમાં વિતરાઈ જાય છે એને વ્રત કહેવામાં આવે છે અને એને તપ કહેવામાં આવે છે.
અંદરની મૂળ મૂળ
એ વસ્તુ સાપ ગયા ને લીસોટા ગયા એવું થયું. જેમ જેમ ઉપશમ વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિદ્રા, સૂક્ષ્મ એટલે પરિણામ આત્મામાં ઠરે. જેમ જેમ આત્મામાં અંતર્મુખ થઈને પરિણામ ઠરે અને એ પરિણામ ઠરવાથી જેમ જેમ વિશેષ સ્થિરતા રૂપ તપ થાય તેમ તેમ કર્મની ઘણી ઘણી નિદ્રા થાય. ઉપરના ગુણસ્થાનોમાં ગુણ શ્રેણી નિદ્રા લીધી છે. મંદિરો રહી ગયા પણ તત્વજ્ઞાન ન રહ્યું. તત્વજ્ઞાન સંસ્કાર ન જળવાય. મૂળ સંસ્કારો છે એ તત્વજ્ઞાન વિના ન જળવાય. તે નિર્જરાનો ક્રમ કહે છે. એ નિર્જરા જે છે એનો ક્રમ કહે છે કે મિથ્યા દર્શનમાં વર્તતો પણ થોડા વખતમાં ઉપશમ સંયુક્ત દર્શન પામવાનો છે એવા જીવ કરતા અસંયત સમ્યક દ્રષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જરા અને તેથી દેશવીરતી અને તેથી સર્વવીરતી જ્ઞાનીને તેથી પણ પણ થોડા વખત પછી એ સમ્યક દર્શન પામવાનો છે, સમ્યક સન્મુખ છે, જેને ભૂમિકાની નિર્મળતા પ્રાપ્ત થઈ છે, પાત્રતા પ્રાપ્ત થઈ છે, અથવા જેને જે વિશુદ્ધ ભૂમિકામાં આવ્યો છે એને વિશુદ્ધિ કહી છે. મનકશાય નથી કહેતા, એને વિશુદ્ધિ કહે છે. એના કરતા અસંયત સમ્યક દ્રષ્ટિને અસંખ્યાત ગુણ નિદ્રા, તેના કરતા દેશવૃત્તિને, તેના કરતા સર્વવૃત્તિ સાધનો. તેથી એમ કરીને આગળનું લખાણ જે છે કેવો પણ સમ્યક દર્શન પામવાનો છે એવો
આજે ત્રણ સમ્યક દર્શન કીધા. બીજા સમ્યક દર્શન ની શરૂઆત થઈ જાય ગિરજરા ની, એવો ક્યાં થાય?
સમ્યક સન્મુખ છે ને, એ આત્મા ની સન્મુખ છે. આત્મા નજરાય છે ને,
ત્યાં
શું થાય છે? સ્વીકાર કરવો સંકેત કીધું, સંકેત કીધું, સંકેત નું અનન્ય કારણ છે. સંકેત
કીધું
એ દશાને સ્વીકારવી, એનો સત્કાર કરવો, એનો આદર કરવો અને એની ભક્તિ
કરવી.
ત્રણેય સંકેત માટે શું છે? મુમુક્ષુ બીજા મુમુક્ષુ પ્રત્યે ભૂલ ન કરે એટલા માટે વાત કરી છે. કોઈ જીવ એ રીતે જ્ઞાનીના ચરણમાં આવી ગયો પણ એની યોગ્યતાને પોતે પીછાણતો ન હોય, પણ આવી યોગ્યતા સંભવિત છે એમ સમજીને પણ એ અનાદર અને અભક્તિ કરે નહીં. એમ એવું છે. 764. એ જીવ આટલો બધો પ્રમાદ છો, પોતે પોતાને સંબોધન કરે છે,
એ
જીવ આટલો બધો પ્રમાદ છો, શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના
કર્તવ્ય છે.
બીજે કેમ પડ્યો છો? પ્રમાદ કરીને બીજી પ્રવૃત્તિમાં કેમ લાગ્યો રહ્યો છો? તારી 24 કલાકની પરિણામની પ્રવૃત્તિમાં નિજ શુદ્ધાત્મપદની પ્રાપ્તિ ક્યાં છે? તો કે આટલો બધો પ્રમાદ છો, ઘણો પ્રમાદ છે, આ તો પૂરેપૂરો પ્રમાદ છે. એ જીવ આટલો બધો પ્રમાદ છો, શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. એ જીનેશ્વર દેવનો સન્માર્ગ છે, જીનમાર્ગ છે, એને પરમ ઉપાદેય બુદ્ધિથી ઉપાસના યોગ્ય, પરમ ઉપાદેય બુદ્ધિ આવવી જોઈએ, તો જ બધું ગૌણ થાય, નહીતર સંસારના કાર્યો ગૌણ થાય એવું નથી. માર્ગની ઉપાસનાની ફર્સ્ટ પ્રાયોરિટી આવવી જોઈએ, નહીતર અનાદિની લાસ્ટ પ્રાયોરિટી છે એ રહી જશે, સેકન્ડ પ્રાયોરિટીની લાસ્ટ છે. અમે તો બીજા સ્વાધ્યાય નથી કરતા, અમે તો રોજ સ્વાધ્યાય કરીએ છીએ, માટે અમે સેકન્ડ પ્રાયોરિટીમાં તો આવ્યા કે ન આવ્યા હે, રોજ શાસ્ત્ર વાંચીએ છીએ, રોજ દેવ દર્શન કરીએ છીએ, રોજ પૂજા ભક્તિ કરીએ છીએ. અહીંયા તો બે જ પ્રાયોરિટી છે, એક ફેરા માર્યા કરે એ ઓરડામાં, જોશે તો હાર 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 કરશે, એવું કઈ નહીં. જેને ખમા ખમા કરતા હતા એને શું કે છે? જે રસથી એને ઉદયમાં રસ લીધો છે એ એની દુર્ગતિનું કારણ થઈ જાય છે. સામાન્ય બહુ પાપ ન કરનારા જીવો માટે એ વાત લીધી, બહુ પાપ કરે તો પછી ત્યાં નીચે જાય છે. સામાન્ય જે અત્યારે આપણા જીવન છે એ જીવન જોઈને એ વાત. શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને બળ મુખ્ય ધર્મ એ શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાના અવલંબન છે. જેને નિજ આત્માની દયા મુખ્ય થાય તેને બીજાની દયા પણ મુખ્ય થાય છે. અથવા જે જીવ નિજ કલ્યાણને અનંત ભવભ્રમણ કરી ચૂકેલા, જન્મ મરણ કરી ચૂકેલા એવા આત્માની કરુણામાં આવે છે અને અધિકારી થાય છે, પાત્ર થાય છે, એને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ જીવો પ્રત્યે પ્રતિકૂળ ન થવું અને અનુકૂળ રહેવું એવી ભાવના ઉત્પન્ન થયા પછી એટલે એને દયા મુખ્ય ધર્મ કહેવામાં આવે છે. આ તો ધર્મ પ્રેક્ષા પહેલા મૂળિયા બધા કેવા ઉભા થાય છે એ વાત છે. એ શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાના આલંબન છે, એટલે કે શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાના એ કારણો છે, આધારભૂત કારણો છે એમ જે છે. સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધાત્મ પ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને જો એ વચ્ચે નાખતા જાય છે. દેણો છે ને અનાદિનો, સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધ આત્મ પ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મ પ્રાપ્તિ એનું રહસ્ય ધ્યાનમાં લઈને એટલે કે એની જે કળા છે, અંતર્મુખ થવાની કળા છે, એ લક્ષ્યમાં લઈને આત્મ પ્રાપ્તિ કરો. કેવી રીતે અંતર્મુખ થવા એ સમજીને, એનો પ્રયત્ન કરીને આત્મ પ્રાપ્તિ કરો. અનાદિનો જે અજાણ્યો માર્ગ છે એમાં નાની ગુરુ વચ્ચે આવ્યા વિના સીધો કોઈને માર્ગ પ્રાપ્ત થયો હોય તેવો ત્રણ કાળ ત્રણ લોકમાં એક બનાવ બન્યો નથી, બનવાનો નથી બનતો. અવસ્થામાં જે કઈ આત્માને સુખ શાંતિ છે એ આ જગતમાં સત્પુરુષ નો ઉપકાર છે. મહત્વ જાણવામાં ન આવે તો એને સમજણ યથાર્થ નથી. આ વાત છે નિમિત્તની. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો જેને નિમિત્ત નો વિવેક નથી એને આત્મા નો વિવેક નથી. આ બધા દસ્તાવેજ કરી ગયા છે ગુરુદેવ પરમાગમ સાર 831 નંબર નો. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને ઉપાદાનનું આત્માનું મહાત્મ્ય તો કદી આવતું જ નથી. કેમ કે ઉપાદાન છે એ બહારમાં સ્થૂળ વિષય છે, નિમિત્ત છે એ બહારમાં સ્થૂળ વિષય છે, અને ઉપાદાન છે અંતરમાં સૂક્ષ્મ વિષય છે. જેને સ્થૂળ વિષયમાં અવિવેક વર્તે છે એને સૂક્ષ્મ વિષયમાં વિવેક ક્યાંથી લાવવાનો? હવે કે છે કે નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. ગુરુદેવ બોલતા છે આવું. લોકો એમ કહેતા હતા કે કાનજી સ્વામી તો નિમિત્તને માનતા નથી, અને કાનજી સ્વામી વાળા પણ નિમિત્તને માનતા નથી. એટલા બધા દૂરથી પૂર્વગ્રહ બાંધીને અવસર ચૂકી જવા જેવું થયું. પૂર્વગ્રહ થાય બહુ દૂર રહીએ માણસ, પછી સાંભળી વાતો ઉપર એનું વજન જાય. નિમિત્તને માનતા નથી, એ નિમિત્તને માનતા નથી. મોક્ષ માર્ગ પ્રકાશકના ઉપરના પ્રવચનોમાંથી છે. આત્મધર્મનો 338, 340, 342, 344, 346, 350, 352, 353, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 352, 227 થી 233 સુધીના બોલ્યા માં શીખેલા છે. મોક્ષમાં પ્રકાશકના પ્રથમ અધિકારમાંથી પહેલા અધિકારના દેવગુરુ શાસ્ત્ર નો વિષય ચાલ્યો છે, પંચ પરમેશ્વરી એમાંથી ગુરુદેવે આ કાઢ્યું છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટો હોવાથી અહંકારીને સંભાળી સંભાળીને નમસ્કાર કરે છે. કોણ નમસ્કાર કરે છે? કુંદ કુંદ આચાર્ય નમસ્કાર કરે છે. પોતાના જ્ઞાનમાં વિવેક પ્રગટો હોવાથી અહંકારીને સંભાળીને નમસ્કાર કરે છે એ જ વાલા સગા છે. આ સંસારના નહીં, બાયડી છોકરાને આ સાચા સગા છે. જેમ લગ્ન પ્રસંગમાં વાલા સગાને આમંત્રણ આપે છે, એમ ધર્મમાં ઈષ્ટ એવા શુદ્ધો રહંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરવામાં આવે છે. એમના ઉપકારને ભૂલતા નથી. સત્પુરુષો પણ એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જેવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચીને પણ કુદેવાદીના નામથી ચલાવે છે. આ ખુશી ગયું ને, માટે તે અનંત સંસારી કેવા કીધા, જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી તેને આત્માનું તો મહાત્મા આવતું જ નથી. એ નિમિત્તનો વિવેક છે, તે ખરેખર આત્માનો વિવેક. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ ઉપાદાનને તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. જેમ જેમ સ્વરૂપ દ્રષ્ટિની ઉગ્રતા વધે તેમ તેમ સાચા નિમિત્ત પ્રત્યે એને ભક્તિ વધે વધે ને વધે. આ નિયમ છે. લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે. શું કીધું? નિશ્ચયના બાને લોકો ભૂલ્યા છે અને વ્યવહારને સમજતા નથી. એ નિશ્ચય વ્યવહાર બંનેમાં ભૂલ્યા છે. એનો નિશ્ચય સાચો નથી, વ્યવહાર તો ચોખ્ખો એનો બગડેલો છે. સત્યાવીસ ઉપાધિ તો આ થયું છે. જાણવા યોગ્ય બધું છે અને વ્યવહારે વ્યવહાર ઉપાદે છે. નિશ્ચય એ પોતાના સ્થાનમાં ઉપાદે નિશ્ચય વ્યવહાર ઉપાદે નથી. પણ વ્યવહારો તો વ્યવહાર ઉપાદે છે. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં ન રહીએ તો નિશ્ચય નિશ્ચયના સ્થાનમાં પણ ન રહે એવી પરિસ્થિતિ છે.
વર્તમાન વ્યવહાર વર્તમાન જીવનમાં ઘર છોકરા છોકરી પરિવાર ઉપાદે કરેલું.
વર્તમાનમાં કુટુંબ પરિવાર ઉપાદે થઈ જાય છે. માટે નિમિત્તનો વિવેક નથી તો ઉપાદાનનો વિવેક ક્યાંથી આવવાનો હતો? નિમિત્તનો વિવેક રહે ને ઉપાદાનનો વિવેક ક્યાંથી આવવાનો હતો? કે કોઈ કાળે આવે. એટલે બધે ગુરુ ને નાખે છે એનું કારણ એ છે. હું તો દિવ્ય ધ્વનિમાં બહુ આવેલો છું. એમાંથી પંચમી વાગે વાહિગુરુ કરે છે. સિંધ પંજાબ એ બાજુનું જે કોદરમજીના સાથીદાર હતા, મુલતાન સિંધ મુલતાન એ બાજુ ગુરુનો ઘણો મહિમા. ગુરુ જ સર્વસ્વ, ગુરુ જ એટલે ભગવાન. તો મૂળ શું છે કે પછી મૂળ માર્ગ ચૂકી ગયા તો એક બાજુનો એકાંત નથી ગયો. યથાસ્થાને એનું બહુમાનને વિનય હોવો જોઈએ. કેમ કે માર્ગ છે એ રહસ્યભૂત છે. ઘણું રહસ્ય ઊંડું છે એનું. અને જેને રહસ્ય પ્રાપ્ત થયું છે ત્યાંથી જ એ રહસ્ય મળે છે. બીજી રીતે રહસ્યની પ્રાપ્તિ થતી એવી કોઈ વસ્તુ સ્થિતિ જોઈને યથાસ્થાને એનું મહત્વ સ્થાપવામાં આવ્યું છે તે યથાર્થ છે. યથા જાતલિંગ સર્વવિરતિ ધર્મ, જે સર્વવિરતિ સાધુનું પદ છે તે નગ્ન જ હોય. યથા જાત જેવું જેમના તેવા, તે વસ્ત્રધારે સાધુ હતા નથી એમ આમાંથી નીકળે છે. અસ્થિમાંથી નાસ્તિ નીકળે છે ને, તો શું છે તો બે જગ્યાએ છે. કહ્યું તું બે દિવસ પહેલા કરપાત્ર માં ભિક્ષા મારનારના ચરણ માં પડી જાય છે. 176 માં છે ને,
176
પહેલી લીટી થી આ સમજણ સમીપે આવેલા જીવ ને હોય છે. શું એટલે શું કે પોતાના પૂજ્યતા ન પ્રગટ થઈ હોય તો પણ પૂજ્યતા પ્રતિપાદન કરાવવી એ જીવને બહુ રખડાવનારું છે, એવી સમજણ સમીપે આવેલા જીવને હોય છે. અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ હોય તેનો ત્યાગ કરીને કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમ પ્રેમે પૂજે છે. કરપાત્રમાં ભિક્ષા કોણ માગે? ભાવલિંગી મુનિ સિવાય કરપાત્રમાં ભિક્ષા માગનાર સંત ગણાતા નથી. એક જ વ્યવહાર એવો છે આખા જગતમાં, કોઈ પણ સંપ્રદાયના સાધુ કરપાત્રમાં ભિક્ષા નથી લેતા. કોઈ તુંબડી રાખે, કોઈ પાત્રા રાખે, કોઈ કાંઈ રાખે, કોઈ કાંઈ રાખે, તે ભાવલિંગી દિગંબર મુનિ છે એને કરપાત્રમાં ભિક્ષા હોય છે. એ લોકો માં નામ હોય છે કરપાત્રી જે, પણ નામ હોય છે આ તો ભાવ હોય છે. નામ તો બધા જીવી ધણી મારવા છે ને, એ તો હારા લાગે એને ઉપાડ્યા. એ લોકો માં નામ તો સચ્ચિદાનંદ હોય છે, સહજાનંદ સચ્ચિદાનંદ નિત્યાનંદ નિર્મળાનંદ બધા હોય છે. બધા નામ રાખે છે નામ તો માં કઈ તકલીફ પડતી નથી, નામ લેવામાં શબ્દ પકડવામાં કઈ તકલીફ નથી. વસ્તુ સ્થિતિ હોવી જોઈએ. પહેલેથી અમને 24મા વર્ષથી આ વાત પહેલેથી ખ્યાલમાં છે. યથા જાતલિંગ સર્વવિરતિ ધર્મ છઠ્ઠું સાતમું ગુણ સ્થાન છે. દ્વાદશવિધ દેશવિરતિ ધર્મ, 12 પ્રકારનો દેશવિરતિ ધર્મ, એટલે શ્રાવકનો દ્રવ્યાનુયોગ આપણીમાં આવેલી વગેરે. શું દ્રવ્યાનુયોગ? સુપ્રસિદ્ધ સ્વરૂપ દ્રષ્ટિ થતા દ્રવ્યાનુયોગ સુસિદ્ધ એટલે પ્રાપ્ત થતા, એટલે કે સ્વરૂપ દ્રષ્ટિ થતા. સ્વરૂપ દ્રષ્ટિ થાય તો એને દ્રવ્યાનુયોગ સિદ્ધ થયો, જો સ્વરૂપ દ્રષ્ટિ ન થાય તો દ્રવ્યાનુ યોગના સિદ્ધાંત જાણવા છતાં એ સિદ્ધ થયા નથી. દ્રવ્યાનુ યોગ સુસિદ્ધમાં સ્વરૂપ દ્રષ્ટિ થતા, કરુણાનુ યોગ સુસિદ્ધમાં સુપ્રતિ દ્રષ્ટિ થતા, એમાં એ સુપ્રતિ લીધી. કરુણાનુ યોગ સુસિદ્ધ થતા પદ્ધતિ વિવાદ શાંત કરતા, કરણાનું યોગ સુસિદ્ધ થાય એમાં પદ્ધતિનો વ્યવહાર શાંત થઈ જાય છે. કોઈ પણ લિંગ છે એ માર્ગ નથી એમ કે છે. આચરણમાં આચરણનું જે વાત આવી બધો, કોઈ લિંગ માર્ગ નથી સમયસારમાં, તે 413 અને ધર્મકથાનો વિવાદ શાંત થાય છે. સહેજે સહેજે જે વિતરાગ દશામાં થઈ જાય તે યથા જાતલિંગ થઈ જાય છે, પણ એનો વિવાદ નથી. ધર્મકથાનો યોગ વસ્તુ વિવાદાસ્પદ જ નથી એમ કે છે, તો આ કાળે ઘણો કાળ આવ્યો એટલે વિવાદ થાય છે. બાકી મૂળ ચીજ જે વિતરાગ પ્રણીત છે એમાં વિવાદ છે નો? એનો વિવાદ કેમ હોય શકે? સર્વજ્ઞ દર્શન કરે છે એવું કીધું એટલે ફૂલ એન્ડ ફાઇનલ, વાત પૂરી થઈ જાય છે. જયારે સ્વરૂપમાં સ્થિરતા થાય, એટલી સ્થિરતા થાય કે એ સ્થિરતાનો ભંગ ન થાય એવો જ એનું આચરણ સહેજે સહેજે જ હોય બારમાં, નહીતર ભંગ થઈ જાય તો સ્થિરતા ન ટકી શકે. પછી એનો વિવાદ શું એમ કે છે? અને વિવાદ કરનાર સ્થિરતા લાવીને તો વાત કરે, સકળા સાતમા ગુણસ્થાનની સ્થિરતા લાવીને વાત કરવી જોઈએ? એ તો છે નહીં, વસ્ત્રધારી સાધુ નથી, પણ અત્યારના દિગંબર સાધુ જે સંપ્રદાયમાં છે ટીકાનો વિષય નથી, જાણવાનો વિષય. એ શુદ્ધોપયોગ તો બારમા ગુણસ્થાને હોય, શું કે છે? શુદ્ધોપયોગ તો બારમા ગુણસ્થાને. એટલે કે અમે તો છઠ્ઠા સાતમે છીએ, પણ અમારે શુદ્ધોપયોગ નો એનો વાંધો નહીં, કેમ કે તો બારમા ગુણસ્થાનની ચીજ છે. જો સ્વીકારે તો લાવો દશા એમ કે. જો સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગ થતો હોય તો કે લાવો દશા, એ તો કે છે, એ તો પ્રગટ વાત છે. અંતર્મૂર્તમાં અંદર જવું, આખી જિંદગીનો ગયો અંતર્મૂર્તમાં ક્યાંથી જાય? માર્ગ છે અને માર્ગમાં એનો ગ્રહિતમાં થવું હોય, આપણે ક્યાંથી અંદરમાં? હજી તો ગ્રહિતમાં હોય, અંદરમાં આવે ક્યાં છે? ગુરુદેવ તો જીવો સનાતન જૈન માર્ગ છે એવો થાય, એટલે જે સનાતન જૈન માર્ગમાંથી વિકૃતિમાં આવ્યા હતા એ બધા એને તકલીફ થઈ, તકલીફ થઈ એટલે માનસિક તકલીફ થઈ, વિરોધમાં આવી ગયા. સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબરો બધા એવા વિરોધમાં. ગુરુદેવ તમે તો દુનિયાની સામે બળવો કર્યો છે, આ કોની સામે કર્યો છે? આખા જગતની સામે બળવો કર્યો છે. આઘાત લઈને આવ્યા હતા, બળવો કરવાની શક્તિ લઈને. શું સિદ્ધ નથી એની પ્રતિતિ ખાતરી થતા કરણાનો યોગ પણ શું સિદ્ધ નથી? અને પદ્ધતિ વિવાદ બીજો એમાં વિવાદનો જ સવાલ નથી, એમ કે વિવાદનો અવકાશ નથી. સર્વજ્ઞ તીર્થંકર જે માર્ગે વિચર્યા, ત્રણ કાળમાં ત્રણ લોકમાં એક જ પરમાત્માનો માર્ગ છે અંતરબાય, બીજી ગડબડ એમાં વિવાદ નહીં હોય શકે. સુધી વાત છે. અને ધર્મકથાનો યોગ સુસિદ્ધ, બાળ બોધ હેતુ સમજાવતા. ધર્મકથાનો યોગ છે બાળ બોધ હેતુ લીધો, કથા વાર્તાથી તેને યોગ બાળકોને આપી શકાય. બાળકોને બોધ આપવો હોય તો એને વાર્તા કરવી પડે, તો એ સમજે, નિચર ન સમજે. તીર્થંકર દેવ જે માર્ગે ચાલ્યા, જિનેશ્વર નો માર્ગ છે આપણે એમ કહીએ છીએ ને, નિમિત પ્રધાનતાથી તો જિનેશ્વર નો માર્ગ કહીએ છીએ, તો એ જે માર્ગે વિચર્યા, જે પ્રકારે વિચર્યા, એમાં ઘણી બીજો ફેરફાર નો વિકલ્પ શું ને વિવાદ શું? પૂર્વ ભવનું ઘણું લઈને આવેલા ગંભીર શાસ્ત્રો કામ ફટાફટ પાણા ફેરવીને રોકાવું ન પડે. આખું શાસ્ત્ર પૂરું કરે કલાક બે કલાક કરવાનું તાત્પર્ય કાઢી નહીં, અને એની અંદર ધ્યાન ખેંચવા યોગ્ય વાત હોય તો કંઠસ્થ થઈ ગયો હોય એમને. પછી તો શ્લોક ના શ્લોક પાણીના રેલાની બોલવા માંડે, આ પાના આમ ફેરવી ગયા હોય તો શ્લોક ની અતિશયતા લગ્ધી લઈને આવેલા. સાધારણ માણસ ને સમજાય છે. ચરણાનુ યોગ નો વિષય છે ને, તો કે વિવાદ નો સવાલ ઉઠાવવાની જગ્યા નથી આની સામે. એનું નામ વિવાદ શાંત કરવાની વાત છે. કઈ તો ઉપર દીધું એટલે એ પેલા ઉપર નાખ્યું છે. યથાર્થની સર્વવૃત્તિ ધર્મ ઉપર નાખ્યું છે અને એમાં વિવાદ ન કરવો એ નીચે નાખ્યું છે. કહેવાની શૈલી પણ બહુ ગંભીર હતી. અરે પંદરમાં સોળમાં વર્ષના લખાણ તમે જુઓ, ગુરુદેવ આફરીન થઈ ગયા છે. પંદરમા વર્ષના લખાણ ઉપર ગુરુદેવ આફરીન થયા છે. પેલા જે 10 વચનો લીધા છે ને, સ્વદ્રવ્યમાં ત્વરાથી વ્યાપક થાવો. ગુરુદેવ તો પ્રવચન કરતા કરતા મહિમા કરે છે. જોવો તો ખરા, હજી તો 17 વર્ષ પહેલા 15મા વર્ષના વચનો છે ખાસ પ્રવચનોમાં લીધા છે. જે 320 ગાથા ખાસ પ્રવચનોમાં લીધી, આ 10 બોલ ખાસ પ્રવચનમાં લીધા છે. સંકલન 40 માં 143 પ્રવચનોમાં 10 પ્રવચનો બોલી છે. મોરબી સ્ટેટ ના રાજા ને માનપત્ર તો અત્યારે હિન્દુસ્તાન ના વડાપ્રધાને વાંચવા જોઈએ. એટલી બુદ્ધિ હતી. 13-14 વર્ષે એની બુદ્ધિ એટલી હતી, હિન્દુસ્તાન નું રાજ ચલાવે એટલી બુદ્ધિ હતી. અત્યારના પ્રાઇમ મિનિસ્ટર માં એટલી બુદ્ધિ નથી એટલી, અને 13-14 વર્ષે બુદ્ધિ હતી. શ્રીમંદર તો એવું છે કે ગમે એવો બુદ્ધિ વાળો ઉભો રહી જાય. સાત છોકરી એક વર્ષમાં ભણ્યા છે પણ PhD ગુજરાતી માં થયેલો ઉભો રહી જાય કે આ કોઈ ગુરુ ધારવા જેવા છે વ્યક્તિ. PhD થયા પછી એમ લાગે કે આનો શિષ્ય થઈને બેસો. રાજકોટ માં મળ્યા એક કોપરેટ શ્રી ગુજરાતી માં PhD છે માંડવી ઘનશ્યામભાઈ કહે છે. ગુજરાતી માં PhD થયેલા પ્રોફેસર છે. ગજબ ની ભાષા છે. રવિન્દ્રનાથ ટાગોર એની પણ કઈ નથી કરતું. એટલે ગુજરાતી સાહિત્યમાં રવિન્દ્રનાથ નામ લીધું છે. કઈ નથી પણ તમે PhD થયા તો કે અમે એના શિષ્ય થવાના હજી લાયક નથી. ભાષામાં એના શિષ્ય થવું પસંદ પડે એટલું ભાષા જ્ઞાન છે. એટલે ગમે એવો બુદ્ધિવાળો હોય ને, એક વાર તો એમનું વાંચે તો ઉભો રહી જાય. એમ ભાવના વાળો છે. દર્શન દેવગુરુ ધર્મ બધું લઈ લીધું. એક આટલા એક નાના આરતી કરો બધું લઈ લીધું. બધાના જજમેન્ટ જ મૂક્યા છે સીતા.